નિક્ષેપથી કરી અને એને બતાવવા માટે નિક્ષેપથી પણ વાત હોય. તો પહેલો વિષય અહીંયા પણ લઈએ, પહેલી લાઈન. પરિણામ પરિણામીથી એટલે દ્રવ્યથી ભિન્ન નથી. પરિણામ પરિણામીથી ભિન્ન નથી. 14મી ગાથામાં આપણે લઈએ તો શું બીજો બોલ કયો છે? અનન્ય. તો એમાં શું લીધું છે? આત્મા કેવો છે? ગતિની પર્યાયોથી સહિત છે કે રહિત છે? સહિત છે કે રહિત છે? હમણાં જ પૂજ્ય બેનસી એની ખુલાસો તો કર્યો. અપેક્ષાથી તમે જુઓ, પર્યાયની સમીપ જઈને જુઓ તો એનાથી શું શબ્દ ન્યાય વાપરો છે? ભૂતાર્થ છે. અને તો પણ જો એમ કહી નાખું, શું કેવું છે? આટલું જ તારું અસ્તિત્વ નથી, ખાલી પર્યાય જેટલું જો અસ્તિત્વ માન્યું તો શું થઈ જશે? ક્ષણિકવાદમાં ચાલ્યો જાય. હવે એનાથી આગળ, તો પણ સ્વભાવની સમીપ જોઈને જોવામાં આવે તો શબ્દ શું વાપરો છે? અન્ય અન્ય ગતિ બધી કેવી છે? અભૂતાહાર છે. તો કોઈ કામે હવે આ માનશું તો શું થશે? તો કે અદ્વૈતવાદી માટું ચાલ્યો જાય. તો જૈન દર્શનને માટે શું છે? બધું સ્પષ્ટ આદિપણું છે કે નથી? કે છે, છતાં પ્રયોજનને માટે એ મુખ્ય કરવા યોગ્ય નથી, માટે એને ગૌણ કરવા માટે અભૂતાર્થ કહેતા છે. એક વાત ઓર વિચારવા જેવું છે, સુધનયના વિષયમાં બધું સ્પષ્ટ આદિને મુખ્ય કરવા છે કે ગૌણ કરવા છે? સુધનયના વિષયમાં, દ્રષ્ટિના વિષયમાં, શ્રદ્ધાના વિષયમાં આ બધું સ્પષ્ટ આદિ ભાવો છે ને, એ બધાને મુખ્ય કરવા છે કે ગૌણ કરવા છે? સુધનયની દ્રષ્ટિમાં, દ્રઢદ્રષ્ટિમાં આ બધાને મુખ્ય કરવા છે કે ગૌણ કરવા છે? ગૌણ એટલે જો ફરીથી એક વિચાર કરીએ, હોવા પણ આમાં મુખ્ય ગૌણ નથી. જેવો નિત્ય ધર્મ છે એવો જ અનિત્ય ધર્મ છે. જેવું બધું સ્પષ્ટાદિપણું પર્યાયમાં છે એવી જ રીતે અબધપણું દ્રવ્યનું છે. હોવા પણ એ કોઈ નથી. મુખ્ય ગુણ ક્યારે કરવામાં આવે છે? પ્રયોજનને. બસ હોવા પણ જવું હોય તો જોઈ લેવું છે. છઠ્ઠી ગાથાના ભાવાર્થમાં જવું છે. થોડો પ્રશ્ન થયો તો જોઈ લઈએ છઠ્ઠી ગાથાના ભાવાર્થમાં. એમાં 16મા પાને લાસ્ટ લાઈન, 16મા પાને લાસ્ટ લાઈન છે. કારણ કે સ્યાદવાદ પ્રમાણે મળે છે શબ્દ 16મું પાનું લાસ્ટ લાઈન. લગભગ વાંધો તો નહીં, એડિશન અલગ હશે તો પણ. સ્યાદવાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે, અને વસ્તુ ધર્મ છે કે વસ્તુનું શું છે? સત્વ છે. જો હોવા પણ એ કાંઈ નથી કર્યું, અને પછી પ્રયોજનને માટે, પ્રયોજન શેની છે? શુદ્ધતાની છે. પ્રયોજન શેનું છે? સ્થિરતાનું છે. તો પછી એ શુદ્ધરૂપ ધર્મને મુખ્ય કરવામાં આવે છે, અને અશુદ્ધ ધર્મને ગૌણ, નિત્ય ધર્મને મુખ્ય, અનિત્ય ધર્મને ગૌણ. હોવા પણ જેમ આપણે લઈએ છીએ, સામાન્ય ગુણ કેટલા છે? અનંત છે. એમાં મુખ્ય કેટલા છે? 6 મુખ્ય છે, અને બાકીના ગૌણ છે. તો મુખ્ય કેટલા છે? ગુણો તો બધા સરખા પણ છે. આ તો સમજાવવા માટે એની વાત કરવા, પણ ત્યાં કઈ એવું નથી કે બે કેટેગરી છે, કે અસ્તિત્વ વસ્તુત્વ આદિ કેવા ગુણો છે? મુખ્યપણે છે, અને બીજા ગુણો કેવા છે? એવું નહીં. હોવા પણ આમ નથી. પ્રયોજન જેમ શાક લેવા ગયા ત્યારે શાકની સાથે શું આવે? છાલ, ડીટીયા, બી બધું લાવવા પણ સમાન છે. પછી ખાવાના પ્રયોજનમાં આપણે શું કરીએ છીએ? મુખ્ય ગૌણની કરીએ છીએ. એમ અહીંયા પણ. તો ફરીથી પ્રશ્ન, વસ્તુ કેવી છે? અનંત ધર્માત્મક વસ્તુ છે. બધા ધર્મો એમાં રહેલા. દ્રવ્યરૂપ ધર્મ નિત્ય પણ છે, અને પર્યાયરૂપ ધર્મ અનિત્ય પણ છે. એકરૂપ દ્રવ્ય ધર્મ પણ એ છે, અને ગુણરૂપે અનેક, પર્યાય રૂપે અનેક ધર્મ પણ. હવે આપણે પ્રયોજન શેનું છે? સંસાર ને બધું શું જો સિદ્ધ કરવું હોય તો અશુદ્ધતા તારામાં છે, રાગદ્વેષ તું કરે છે, એ વાત ચાલે. તો અહીંયા ફરીથી શું વાત લેવું છે આપણે, કે દ્રવ્ય દ્રષ્ટિમાં બધું સ્પષ્ટ આદિ ધર્મો મુખ્યપણે છે કે ગૌણપણે છે? પ્રશ્નથી ચાલતો હતો ને, તો ગૌણપણે છે કે મુખ્યપણે? મુખ્યપણે તો ન જ હોય તો કેવા પણે છે? કેવા? ગૌણપણે છે ને. ખરેખર હોવાની વાત નથી કરતા, દ્રવ્ય દ્રષ્ટિમાં શુદ્ધનયમાં શું છે? હોવા પણ તો સમાન આપણે સિદ્ધ કરી લીધું, હવે દ્રવ્ય દ્રષ્ટિમાં શુદ્ધનયમાં આ બધા બધું સ્પષ્ટ મુખ્યત્વ ન હોય, કારણ કે એટલું તો ખબર પડે છે. તો એ ગૌણ છે કે કેવો છે? જો ફરીથી શુદ્ધ નય છે અને નયમાં એક જ ધર્મ હોય એટલે મુખ્ય ગુણનો પ્રશ્ન જ નથી, એનો વિષય જ નથી બનતો. ફરીથી મુખ્ય ગુણ શેમાં આવશે? પ્રમાણમાં, અનંત ધર્માત્મકમાં મુખ્ય ગુણ આવશે. નયકોને પકડે છે તો એમાં મુખ્ય ગુણ ક્યાંથી હોય? આ બહુ જ એટલા માટે ખાસ વાત નીકળી, એટલા માટે કે એ 14મી ગાથામાં શુદ્ધ નહીંથી જોતા આચાર્યદેવને આ કથનચિત એવો શબ્દ નથી વાપર્યો, કારણ કે કોની વાત છે? 14મી ગાથા તો ખબર છે ને, શું છેલ્લે શું આવે? તેને શુદ્ધ નય તું જાણજે. તો શુદ્ધ નયમાં એના વિષયમાં ગૌણપણે બધું સ્પષ્ટ છે એવું નથી લીધું, અભૂતાટ લીધું છે. એમાં પ્રમાણનો વિષય લઈએ તો શું આવશે? નિત્ય, અનિત્ય, એક, અનેક, શુદ્ધ, અશુદ્ધ બધા આવશે. પણ તમે નહીં પકડો. એક બહુ ફરીથી દ્રષ્ટાંત લઈએ. કોઈ વ્યક્તિ છે, એની સામે એનો પુત્ર ઉભો છે. હવે એ પુત્રને માટે ન્યા પિતા પણ મુખ્ય છે કે ગૌણ છે? પુત્રને માટે સામે પિતા છે, તો પુત્રને માટે પિતા મુખ્ય છે કે ગૌણ છે? પિતા જ છે, એમાં મુખ્ય ગુણ છે જ નહીં એના માટે. એક સામાન્ય વ્યક્તિ હોય તો એના માટે છે કે ભાઈ આ દીકરાની અપેક્ષા એ પિતા છે, ભત્રીજાની અપેક્ષા એ કાકા. મુખ્ય ગુણ ક્યાં આવશે? અનેક ધર્મોમાં મુખ્ય ગુણ. પણ શુદ્ધ નહીં નહીં નો વિષય કેવો હોય છે? એક જ, તો એકમાં શું મુખ્ય ગુણ હોય છે? તો આ રીતે શૈલીથી થોડું સમજવું જોઈએ. અને એ રીતે શુદ્ધ નહીં શુદ્ધાત્માને એ ગ્રહણ કરે છે, એનું નામ શું કહેવાય છે? સમ્યક એકાંત. અને ભાવશ્રુત જ્ઞાનમાં, પ્રમાણ જ્ઞાનમાં અનંત ધર્માત્મક આત્મા આવે છે, એનું નામ શું કહેવાય છે? સમ્યક અનેકાંત. નય એક અંશગ્રાહી છે, નય એક ધર્મગ્રાહી છે, અને પ્રમાણ જ્ઞાનમાં અનંત ધર્મ આવે, અને અનંત આવે છે તો એમાં મુખ્ય ગુણની. અને એટલા માટે જ નય કોને કહેવાય છે? પ્રમાણ જ્ઞાનના એકાંશને નહીં કહેવાય. આવ્યું ને? તો પ્રમાણ જ્ઞાનમાં કોણ વિષય બને છે? અનંત ધર્માત્મક આખું, એમાં બધા જ લઈ લે, જે કોઈ તમે આવે, એક છે, ભેદ છે, અભેદ છે, અખંડ છે, ખંડ છે, નિત્ય છે, અને જે કઈ શુદ્ધ અશુદ્ધ બધા. પણ જ્યારે તમે નહીં પકડો, ઘણા દ્રષ્ટાંત મળી શકે. આંખને માટે સત્ય અસત્ય શબ્દ કયો કહેવાય? આંખને માટે સત્ય શબ્દ કયો, ને અસત્ય ભાષા કહીને સત્ય ભાષા કહી. રસેન્દ્રીને માટે, રસેન્દ્રીને માટે એ સુગંધ કે દુર્ગંધ, એનો વિષય જ નથી. અને એટલા માટે એમાં મુખ્ય ગુણ નથી. એને વિષય કરે તો પછી મુખ્ય ગુણ છે ને. કોઈને એમ કઈ રસેન્દ્રીને કહીએ એનાથી આ ખાવાનું સુગંધી છે કે દુર્ગંધી, એનો વિષય જ નથી. એમ શુદ્ધ નહીં નો વિષય કોણ છે? એકલો ત્રિકાળી નાયક ભગવાન આત્મા શુદ્ધાત્મા છે એ નથી. તો અહીંયા ફરીથી વાત તો લઈ છે, પરિણામ અને પરિણામી એ બે કેવા છે? એ ભિન્ન નથી. કઈ અપેક્ષાની આ વાત ચાલે છે? કઈ અપેક્ષાની ચાલે? ભાવશ્રુત જ્ઞાનથી જોઈએ તો એનામાં પરિણામ અને પરિણામી બે એનો વિષય થાય. શુદ્ધ નહીં માં પહોંચીએ તો શું થાય છે? કેવો દ્રવ્ય આવે છે? અપરિણામી આવે છે, પર્યાય માત્રથી રહિત. કેમ આવું હશે? શુદ્ધનયના વિષયમાં માત્ર એટલે સોગાનીજી એને શબ્દ આપ્યો ને, અપરિણામી શબ્દ આપ્યો. તો કેમ એવું હશે? પરિણામ કેમ નહીં આવતા હોય? શુદ્ધ નય છે તો શુદ્ધનયમાં એનો વિષય પલટતો હોય કે સ્થિર નિત્ય શાશ્વત હોય? ઉપયોગની સ્થિરતા કરવી છે તો વિષય કેવો ગ્રહણ કરશો આપણે? સ્થિર નિત્ય ટકતો ટંકોત્કીર્ણ શબ્દ આવ્યો તો ના સવાના તો બોજ, આટલું તો કમસે કમ નિજા અધિકારમાં છેલ્લે યાદ રહી જશે ને. શું યાદ રહી જશે? ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમય પણાને લીધે આ સમ્યક દ્રષ્ટિનો વિષય છે. તારે જો સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો આવો વિષય તારે પકડવો પડશે, ગ્રહણ કરવો પડશે. તો પરિણામ પરિણામેથી અને આ રીતે કહીને શું સિદ્ધ કર્યું? ઘણી વાર વાત તો કરીએ, દ્રષ્ટાંત આપીએ છીએ. ફોરેનમાં હોય અને પૂછે તમે ક્યાં, વેર ડુ સ્ટે, તો શું કહે? હું તો જુમાં રહું છું એમ કહીએ ને. અથવા બિલ્ડિંગનું નામ હશે, નહીં કેમ, ખોટું છે એ, ખોટું છે. તો શું કામ નથી કહેતા? શું કામ નથી કહેતા? કે એનાથી આપણું એને પૂછવાનું પ્રયોજન કઈ સિદ્ધ નથી થતું. એને એટલું કહેશું, ઇન્ડિયા કહેશું તો થશે ખાલે, ચલો બીજા કોઈ કન્ટ્રીમાં નથી. પણ એક શું થયું, એક મર્યાદિત એને ખ્યાલ આવ્યો. ઇન્ડિયામાં હશે તો શું કહેશું? મુંબઈમાં. મુંબઈમાં હશે તો ક્યાં કહેશું? જુઓ જે પ્રકાર. તો એમ અહીંયા પરિણામ પરિણામી ભિન્ન છે એમ પણ કથન આવે અને પરિણામ પરિણામી ભિન્ન નથી એમ પણ આવે. શેનું, એનું પ્રયોજન શું છે? અલ્ટિમેટ જેમ ઓલા બધાનું શું છે એને એને ક્યાં લઈ આવવો છે? ઇન્ડિયા કીધું કે મુંબઈ કીધું કે જો બધા કહીને શું કહે છે? મૂળ વિષય તરફ લઈ જવો છે. એમ અહીંયા પરિણામ પરિણામી ભિન્ન છે અભિન્ન. પેલા પડદ્રવ્યથી જુદું પાડવું છે તો પરિણામ અને પરિણામી, દ્રવ્ય અને પર્યાય, આખું કેવું છે? ઉત્પાદ વય ધ્રુવ્ય સ્વરૂપ છે ત્યાં. આનાથી શું થઈ જશે? પડદ્રવ્યથી શું થશે? ભિન્ન. અને ભિન્ન છે એને કયો અભાવ કહેશું? અત્યંત એટલે પૂરો પૂરો. અહીંયા ભિન્નતામાં શું છે? પરદ્રવ્યથી આત્મા કેવો જુદો છે? દ્રવ્યથી જુદો, ક્ષેત્રથી જુદો, કાળથી જુદો. અને તો જેનાથી હું અત્યંત અભાવ છું એના વિકલ્પ કરીને શું ફાયદો? પાડોશીના દરરોજ કેટલા વિકલ્પ કરતા હશો? એ કરવું તો જઈને અલ્ટિમેટલી તો આપણે એના કહેવાય છીએ પાડોશી. નેબરહુડ રિલેશન છે કે નહીં, એને આજ ખાધું કે નથી ખાધું, હવે એને ઊંઘ આવતી હશે કે નહીં, કાંઈ ન વિચાર કરીએ? કેમ ન કરીએ? કેમ ન કરીએ? એના અને આપણા વચ્ચે શું છે? અત્યંત અભાવ, પૂરેપૂરું એના ઘરમાં. ને આપણે તો અહીંયા હું શું કરીએ? 24 કલાક કોના વિચાર કરીએ છીએ? જેનાથી હું કેવો છું? અત્યંત અભાવ છે. જે એનું અસ્તિત્વ મારામાં નહીં, મારું અસ્તિત્વ એનામાં નહીં. અરે જેનામાંથી ક્ષેત્ર ભિન્નતા છે, પૃથક પ્રદેશ હતો છે, એના વિકલ્પમાં તું રોકાણો છો? તો કમસે કમ હવે તો ક્યાં પહોંચી જતું? દ્રવ્યગુણ પર્યાયમાં. અને નિયમ સારમાં તો લીધું, દ્રવ્યગુણ પર્યાયના વિકલ્પ વિચાર કરવા પણ શું છે? અનાવશ્યક કીધું છે. એ ચિંતા જે વિકલ્પ છે એને પણ ચિંતા અનાવશ્યક છે, આવશ્યક નથી. હમણે તો કહ્યું તો પરદ્રવનો વિચાર છોડી દે, તો શુદ્ધાત્માનો વિચાર, દ્રવ્યગુણ પર્યાય. અરે ભાઈ, પરથી ભિન્નતા માટે કહ્યું છે પણ ઇન બિટવીનમાં ક્યાંય અટકતો નહીં. અહીંથી સોનગઢ જવું હોય મુંબઈથી તો રસ્તામાં સુરત વડોદરા ને આ બધા આવે, આવશે પણ શું ધ્યાન શું રાખજે? અટકતો નહીં. બોલો, તમે કીધા હતા વચ્ચે આવશે, એટલે હું તો ઉતરી ગયો. અરે ભાઈ, આવશે એટલું કીધું, તું રોકાવાનું નહોતું કીધું. એમ અનુભવમાં પામમાં પહેલાની ભૂમિકામાં દ્રવગુણ પર્યાય ઉત્પાદ વિદ્રોહ નવ તત્વ એ બધાના વિચાર વિકલ્પ આવશે, પણ અટકવા જેવું નથી. તો પેલું કમસે કમ જે નિરંતર પરદ્રવ સાથેનું એકત્વ, આશ્ચર્ય તો છે એકત્વ થતું નથી ને છતાં ભાઈસા વગર રહેતું નથી. ઓલું તો બારમાં તો કોઈ કીધું હોય કે ભાઈ એ બધું મૃગ જળ છે, કઈ સાચું પાણી ન હોય ને, નાના હોય ત્યારે લાગતું હોય, પણ હવે હવે ભૂલ ખાશું, દૂરથી લાગતું હશે તો પાણી આપણે કે જો ઠંડુ પાણી ન્યા છે એમ કેશું. કમસે કમ હવે તત્વના આટલા પરિચયથી તો થવું જ જોઈએ કે પરદ્રવ્યથી તો હું કેવો છું? અત્યંત અભાવ. મારું કોઈ પણ અસ્તિત્વ લ્યો અને અસ્તિત્વ હંમેશા કેટલું હોય, કેવા પ્રકારે? અસ્તિત્વ 4 પ્રકારે છે ને, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને એને સ્વચતુષ્ટય. તો જે મારા સ્વચતુષ્ટયનો જેમાં અભાવ છે એના મારે વિકલ્પ શું કરવા? તો એ એનાથી ભિન્ન નથી, કારણ કે પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે, જુદી જુદી બે વસ્તુ નથી. બે થઈને શું છે, આખું એક, જેમ શરીરના એક અંગ હોય ને એ બધા કેવા છે, શરીરથી જુદા છે કે શરીર સાથે છે? સાથે છે. શરીરનું વર્ણન કરે તેમાં પાંચ ઇન્દ્રિયને એનું બધું વર્ણન આવે, એમ પદાર્થનું વર્ણન કરીએ તેમાં કોનું છે, દ્રવ્ય ગુણ પર્યાયમય ઉત્પાદવય ધ્રુવ સ્વરૂપ, બે કોઈ ભિન્ન. અને કદાચ માની લો કોઈ સર્વથા ભિન્ન માને, તો ચલો દ્રવ્ય પર્યાય ને ભિન્ન માનવા કે અભિન્ન માનવા? ફરીથી કઈક પ્રશ્ન પૂછી, ભિન્ન માનવા કે અભિન્ન માનવા? પ્રયોજન શું છે? પરદ્રવ્યની ભિન્નતા છે કે આશ્રયભૂત તત્વની વાત કરવી છે? પરદ્રવ્યથી જો ભિન્નતા કરવી છે તો હું કેવો છું, દ્રવ્ય ગુણ પર્યાયમય છું. પણ હવે પ્રયોજનની વાત છે, આશ્રયભૂત તત્વની વાત, તો નિશ્ચિતપણે હંમેશા આશ્રય કોનો કરાય? સ્થાયી તત્વનો, સ્થિર તત્વનો, નિત્ય તત્વનો. તો પર્યાય એ કેવી છે, પલટતો ભાવ છે. અને એટલા માટે 320 ગાથા આદિ લઈએ, છઠ્ઠી ગાથા લઈએ, એ બધામાં કેવો છે, એક પ્રમત અપ્રમત બે પર્યાય કીધી ને, તેમાં કઈ હવે બાકી રહી? બધી જ પર્યાયો આવી ગઈ. એ રીતે બીજી વાત કરીએ, ચાર ભાવમાંથી લઈએ, પાંચ ભાવમાં લઈએ, એમાં ઔદયિક, ઔપસમિક, સાયોપસમિક, સાયિક લીધી, એમાં આવે છે ને ઔદયિક આદિ ચાર ભાવોથી રહી, નિયમસારમાં આવતું હોય તો બધી જ પર્યાય ઉત્પાદવાળી બધી આવે. તો જયારે આશ્રયભૂત તત્વની, અવલંબન લેવારૂપ તત્વની વાત આવે ત્યારે હું એનાથી, પણ ભિન્ન માનીને, અપેક્ષા એ માનીને તું સર્વતા માનીશ તો વિપરીતતા આવશે. ફરીથી કહી લીધું છે, અપેક્ષા એ પ્રયોજનની અપેક્ષા એ કીધું છે. કોઈ વ્યક્તિને દીકરાની અપેક્ષા એ પિતા કીધા, એટલે ઓલો સર્વાંગે માની લે કે ભત્રીજો આવે તોય પિતા છે, ભાણેજ આવે તોય પિતા છે, તો વિપરીતતા. અપેક્ષા કથન શું દેખાડે છે, એ કોઈક હેતુથી કીધું છે, એને સર્વાંગે ન માનો. જે કોઈ કથનચિત કીધું છે એને સર્વાંગે માનવું નહીં. તો એ રીતે શૈલી આખી ચાલતી હોય. જો સર્વાંગે દ્રવ્ય પર્યાયને ભિન્ન માનશું તો શું દોષ આવશે? પર્યાય આખું જુદા થઈ જશે, ક્ષેત્ર જુદું થશે, પર્યાય એક દ્રવ્ય ઉભું થઈ જશે. અને સર્વથા એકરૂપ માનશું તો? તો દ્રવ્ય એક છે તો પર્યાય પણ, ગુણ પણ એક હોવો જોશે. પદાર્થ કેવો છે, દ્રવ્ય રૂપે કેવો છે, એક છે. અને ગુણ પર્યાયથી કેવો છે, અનેક છે. તો આવ્યું કે નહીં, લક્ષણ ભિન્નતા આવી કે નહીં? કાલે વાત લીધું તું, સંખ્યા દ્રવ્યની એક, ગુણ પર્યાય અનેક છે, નામ જુદા છે, દ્રવ્યનું નામ જીવ છે અને ગુણનું નામ શું છે, જીવત્વ છે. તો નામ, સંખ્યા, લક્ષણ એ જુદા. અને એટલા માટે જૈન દર્શન છે, કથનચિત ભિન્ન અને કથનચિત અભિન્ન. પણ કઈ અપેક્ષા એ સમજવું જોઈએ કે ભિન્ન કઈ અપેક્ષાથી, નામથી, સંખ્યાથી અને લક્ષણથી. અને અભિન્ન કઈ અપેક્ષા એ, ક્ષેત્ર અપેક્ષા. જે કાલ વાત એ લીધી હતી જ ને, પર્યાય કેવી હોય કે જે દ્રવ્યના કોઈક ભાગમાં અને હમેશા રહે. ચાલો આપણે તમે કીધું એટલે લઈએ, દ્રવ્યના પૂરા ભાગમાં અને હંમેશા રહે તેનું નામ પર્યાય. નહી કે હંમેશા તો હોય છે, અરે હંમેશા છે એ પ્રવાહ રૂપે છે, બાકી એક સમયની પર્યાય તો કેવી છે, એક જ સમય છે. તો આ રીતે ભિન્નતા પણ છે, અભિન્નતા પણ છે. તો અહીંયા તો પરદ્રવ્યથી જુદા પાડવાની વાત છે. અને કારણ કે પરિણામ અને પરિણામી કેવા છે, અભિન્ન વસ્તુ. એક જ પદાર્થના બે ધર્મો છે. પદાર્થ એક છે, પરિણામી આખું એનું દ્રવ્યરૂપ પણ ધર્મ છે અને એક પર્યાયરૂપ ધર્મ છે. અને આના ઉપરથી 13મી ગાથામાં કઈ નહીં કીધી છે. એમાં ત્રણ શબ્દો છે ને, પ્રમાણ, પ્રમાણ એટલે જ્ઞાન, પછી નય અને નિક્ષેપ. એમાં નય કેટલી લીધી અથવા કઈ નહીં લીધી, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. કેમ આવી લીધી? આપણે તો બધા નિશ્ચય વ્યવહારમાં વધારે હોય છે કે પદાર્થ છે એમાં કેવું છે, એક દ્રવ્ય સાપેક્ષ ધર્મ છે અને એક પર્યાય સાપેક્ષ. અને એટલા નયના પણ બે નામ આપ્યા. તો અહીંયા એ અપેક્ષા એ અભિન્ન વસ્તુ છે, જુદી જુદી બે વસ્તુ નથી. અવસ્થા જેમાંથી થાય એનાથી તે જુદી વસ્તુ હોય નહીં. અવસ્થા જે થાય છે ક્યાંથી આવે છે? ચોવીસો ભગવાન છે એમને સિદ્ધ દશા પ્રગટ થઈ. કેવળ જ્ઞાન પ્રગટ થયું શેમાંથી આવ્યું? કેમાંથી? સંયોગમાંથી આવ્યું, કર્મમાંથી આવ્યું, શેમાંથી આવ્યું? જેમ છે ને ગુજરાતીમાં શું કહેવાય એના માટે, કુવામાં હોય તો અવેડામાં આવે. કોઈ મોટો કૂવો હોય પછી ડ્રાય વેલ હોય એમાં કેટલે પાવરફુલ આપણે મોટર મૂકીએ પાણી આવે, કેમ નહીં? પાવરફુલ તો મૂક્યો છે આપણે, મોટર તો પાવરફુલ મૂકી છે. અરે પણ એ ગમે મૂકો પણ એમાં હોવું, અને તો શું છે, હોય તો પ્રાપ્તિ થાય છે. અને એ ઉપરથી તો દરેક આત્મા કેવા કીધા છે? કેવળ જ્ઞાન સ્વરૂપ કીધા, સિદ્ધ સમાન કીધા છે, સિદ્ધ સ્વરૂપ કીધા. કારણ કે સિદ્ધરૂપ ધર્મ તો એનો સ્વભાવ તો કેવો છે? સદાને માટે છે. તો એ સ્વભાવ છે તો એમાંથી પણતી પ્રગટ થાય છે, હોય એમાંથી આવે છે. તો એ અવસ્થા જેમાંથી થાય એનો અર્થ છે અવસ્થા રૂપે જે પરમે છે એ અવસ્થા અંદરમાં પડી છે. જેને અવ્યક્તના બોલમાં શું બોલ લીધો, ત્રીજો બોલ શું છે? ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે. ચિત્ત સામાન્યમાં એટલે દ્રવ્યની અંદર એની સર્વ વ્યક્તિઓ એટલે પર્યાયો. કઈ પર્યાયો? ભૂતકાળની અને ભવિષ્યની. વર્તમાનની તો પ્રગટ રૂપ છે, ભૂત ભવિષ્યની કેવી છે? કેવી છે? યોગ્યતા રૂપે પડેલી છે. પ્રગટ રૂપે તો વર્તમાન છે, ભૂતકાળની અને એના ઉપરથી કઈ નહીં આવે છે? ભૂત નૈગમ નહીં અને ભાવિ નૈગમ નહીં. સૈનિક રાજા ક્યાં છે અત્યારે? સૈનિક રાજા ક્યાં છે અત્યારના? નરકમાં છે. રાજા નરકમાં હોય, મનુષ્ય નરકમાં હોય, ક્યાં છે સૈનિક રાજા? ક્યાં છે? નરકમાં છે. તો નરકની અંદર મનુષ્ય હોય તો પછી ક્યાંથી આવે? સૈનિક રાજાજી ને, આપણે તો સૈનિક રાજાની વાત કરીએ છીએ, જીવની વાત. સૈનિક રાજા ક્યાં છે અત્યારના? તો આવું તમે જો હોય જ નહીં, નિશ્ચિતપણે ન હોય ને, નરકમાં ન હોય ને, નરકમાં કોઈ મનુષ્ય હોય ન હોય નિશ્ચિત હોય તો શું કામ આપણે કહીએ છીએ? અરે ભાઈ, ભૂતકાળમાં એ જ આત્મા કઈ પર્યાય રૂપે પરણવો તો? સૈનિક રાજાની પર્યાય રૂપે પરણવા માટે ભૂતકાળની પર્યાયને વર્તમાનવત કેવું, એનું નામ શું કહેવાય? ભૂત નહીં ગણાય. અને મહાપદ્મ તીર્થંકર ક્યાં છે? ક્યાં છે અત્યારના? તીર્થંકર કોઈ નરકમાં થોડી હોય. આ તીર્થંકર નરકમાં હોય કોઈ નહીં, છતાં આપણે બોલીએ છીએ. તો આવી જૈન દર્શનની શૈલી ક્યાંય બીજે જોવા નહીં મળે કે નિશ્ચિતપણે, નહીંતર જો આવી યોગ્યતા ન હોત તો આજે કોઈને કેવળ જ્ઞાન થાય અને ભૂત ભવિષ્યનું વર્ણન નહીં કરી શકે. જો આવી યોગ્યતા ન હોય અત્યારના પડી હોય તો કોઈના કેવળ જ્ઞાનમાં આવે કે નહીં ભૂત ભવિષ્ય પર્યાયનું વર્ણન? તો કેવી રીતે આવે? જો જ્ઞાન છે તો નિશ્ચિતપણે ન્યાય જ્ઞેય હોવું જોઈએ. તો વ્યક્ત રૂપે તો કોણ છે? વર્તમાન પર્યાય છે. તો આ ક્યાં છે? યોગ્યતાઓ અંદરમાં એ પડી. અરે સૂક્ષ્મ વિચારી ને તો આ કેટલું ખુલ્લું છે. અને જો કોઈ કે ના એવું ભૂત પર્યાય થઈ ગઈ, ભૂલી, જસ્ટ ફરગેટ ઇટ. અને હજી ભવિષ્યની તો હું ખામ ચિંતા. જો એવું માનશું તો કેવળ જ્ઞાન અધૂરું બનશે. કારણ કે કેવળ જ્ઞાન એટલે શું છે? પૂર્ણ જ્ઞાન, નથિંગ બટ ધ જ્ઞાન. તો હવે એમાં ડિવિઝન પાડીએ, એરિયાથી ડિવિઝન પાડીએ, ક્ષેત્રથી, તો કેટલા પડે? ઉર્ધ્વ, મધ્ય અને અધો, એને આવે કે ત્રણ લોકનું જ્ઞાન. તો એ તો પૂરું થયું. હવે કાળનું જ્ઞાન હોય કે નહીં? દ્રવ્ય ક્ષેત્ર કાળવા ચાર ઉપસ્થિત છે ને, તો કેળનું કેનું જ્ઞાન હોય? દ્રવ્યરૂપસ્થિનું, ક્ષેત્રરૂપસ્થિનું, કાળરૂપનું કે ભાવરૂપનું હશે કે ચારેયનું? ચારેયનું કેવું હોય, અધૂરું કે પૂરું? ચાલો દ્રવ્ય એટલે સંખ્યા લઈએ, બધા છ છ દ્રવ્યની સંખ્યા જેની જીવની અનંત છે, પૂતગલ અનંતતા બધી લઈને, પછી ક્ષેત્ર ત્રણ લઈ લીધા. હવે તો કાળ, તો કાળનું કેટલું જ્ઞાન હોય કેવળ જ્ઞાનમાં? ખાલી વર્તમાન પૂરતું હોય ને? પર્યાય તો છે નહીં. ભૂતકાળની પર્યાય ક્યાં છે? અરે ભૂતકાળની પર્યાય પ્રગટ રૂપે નથી, પણ જો યોગ્યતા રૂપે ન હોત તો જ્ઞાન જાણતું નથી તો જ્ઞાન પૂર્ણ નહીં હોય. એવી રીતે ભાવિ પર્યાયનો જો ન જાણે, આજ બહુ નિશ્ચિતપણે આશિત થઈ શકે એવું છે. કે ભૂત અને ભવિષ્યની પર્યાય ભલે પ્રગટરૂપ નથી, પ્રગટરૂપ તો કોણ છે? એક વર્તમાન પર્યાય છે, એટલા માટે ચોથો બોલ, એટલા માટે ક્ષણિક વ્યક્તિ માત્ર, બાકી તો આ ભૂત ભવિષ્યની. આ એક તત્વજ્ઞાનનું ઊંડપ જશો ને તો ઉલટાનું એમ થશે કે આવું જ વસ્તુ સ્વરૂપ હોવું જોઈએ, આના સિવાય બીજું કોઈ હોય જ નહીં. તો અહીંયા ફરીથી આપણે લઈએ, ક્યાં પહોંચ્યા હતા આપણે? અવસ્થા જેમાંથી થાય તેનાથી તે વસ્તુ તે જુદી વસ્તુ હોય નહીં. ફરીથી આ કોની વાત ચાલે છે? સમયસારમાં પાછી આવે, પર્યાય માત્રથી રહી છઠ્ઠી ગાથા આવે, ચૌદમી ગાથામાં. ચૌદમી ગાથામાં બે પર્યાય લીધી. કઈ બે પર્યાય લીધી? વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય. વ્યંજન પર્યાયની વાત કેટલામાં? બીજા બોલમાં છે, ગતિ આદિનો આકાર આવ્યો ને. અને પછી એના ત્રીજા બોલમાં ક્યાંય છે? નિયત. જ્ઞાન ઓછું વધતું થાય છે, કસાય ઓછું વધતું થાય, તો બે અર્થ પર્યાય. તો અહીંયા કે છે ત્યાં પર્યાય માત્ર થી, અને અહીંયા કે અરે ભાઈ અહીંયા પરદ્રવ્યથી જુદો આત્માને સિદ્ધ, કે તું તારી પર્યાયનો કેવો છો? કરતા છે. પર્યાય તારું શું છે? કાર્ય. અને તારું જો કાર્ય છે તો તું એનો ભોગતા છો. આપણે કોના ભોગતા છીએ? જેનાથી ક્ષેત્ર ભિન્નતા છે એનાથી, કે જે આપણા અસ્તિત્વમાં છે એના ભોગતા છીએ? પર ડ્રિવના તો કોઈ પણ જ્ઞાની હો કે અજ્ઞાની ભોગતા થઈ શકે જ નહીં. હમણાં જ ખાઈને આવ્યા અમે તો, અમને તો બરોબર, અમે તો ટેસ્ટ લીધો તો, લીધો તો ને ટેસ્ટ, જે ખાધું એનો ટેસ્ટ લીધો કે નહીં? તો પરદ્રવ્યને ભોગવું કે ન ભોગવું? તમે ગમે એટલું ના પાડો પણ અમે શું કરીને આવ્યા? પ્રેક્ટિકલ કરીને આવ્યા ને. અને જ્ઞાનો જાવ કે અત્યારના, જો અમારી આંગળી અહીંયા અડે તો અમને ખબર પડે આ સ્મૂધ છે કે રફ છે, ઠંડુ છે કે ગરમ છે. તો થાય છે કે નહીં? પરદ્રવ્યને અડીએ છે કે નથી અડતા? જીવનમાં ફરીથી જૈન દર્શન અડવું કોને કે, ચાખવું કોને કે? જગત એ રીતે વિચારતું જ નથી. જગતમાં નિકટતામાં ઇન્દ્રિયના નિમિત્તે જ્ઞાન થાય છે, અને જ્ઞાનને જગત વેદન માને છે. જૈન દર્શન શું કહે છે? આ આંગળી શું છે? પાંચ ઇન્દ્રિયમાં કઈ ઇન્દ્રિયમાં આવે? સ્પર્શેન્દ્રિય આવે. તો સ્પર્શેન્દ્રિયના નિમિત્તે આ શું થયું છે? શું જ્ઞાન થયું છે? લીસું ખરબચડું કે એનું જ્ઞાન થયું. એના નિમિત્તે જ્ઞાન થયું છે કે વેદન થયું છે? રસેન્દ્રિય જીભ છે, એના નિમિત્તે શું થયું છે? રસનું વેદન કે રસનું જ્ઞાન થાય છે? જ્ઞાન માનીએ છીએ, વેદન જો એને આત્માને વેદન ઠંડા ગરમનું અથવા તો તીખું ને ગળાનું હોત તો આત્મા સ્વયં કેવો થઈ જાય? ઠંડો ગરમ એટલે શું છે? રૂપી પૂતગલ થઈ જશે. તો એટલું ભેદ જ્ઞાન કરવાની શું નથી કરતા આપણે? ભેદ જ્ઞાન તો નથી કરતા, પણ એની શું નથી કરતા? એની એક વિચારણા, એક વિચારણા પણ ચાલતી નથી. કારણ કે પાંચ ઇન્દ્રિયના વિષયમાં એવા એકાકાર થયે છે કે ખરેખર હકીકત શું બને છે એ પણ વિચારવા આપણે રોકાતા નથી. જેમ હરણ છે એ ભ્રાંતિથી એવો એકાકાર થાય કે ના સામે તો પાણી જ છે, પાણી જ છે, એમ કરીને શું કરે છે? દોડે છે. પણ વિચાર નથી આવતો કે હું આટલો દોડ્યો ને જો પાણી જો હોત તો મને મળી જવું જોઈએ, આટલા હું 5 કિલોમીટર દોડ. પણ એવું એક, અને એના માટે એક પૂજ્ય બેનસી એક શું શબ્દ વાપરે છે? કસાયના વેગમાં એવા તણાઈએ છે, કસાયના વેગમાં તણાતા અટકવું. કસાયના વેગમાં જે તણાશે એને જ્ઞાનનો વિવેક છૂટી જશે. બહુ જ આપણા માટે ડેઇલી નહીં, હર સમયની આ એક પરિસ્થિતિ છે. કોઈને કોઈ રાગના વિષયમાં, દ્વેષના વિષયના, કસાયના વિષયમાં આપણે એવા તણાઈ એટલે એકાકાર થઈ જઈએ છીએ કે એ જ્ઞાનના વિવેકને પણ એ ભૂલી જાય. તો અહીંયા ખાસ પરદ્રવ્યથી ભિન્નતા માટે કરે છે કે પોતાને જેમાંથી આ પર્યાય આવી છે તેનાથી એ જુદી વસ્તુ નથી. અવસ્થા જેમાંથી આવે એ પદાર્થમાંથી એ પર્યાય, અને જો પર્યાય જુદી હોય તો પહેલું એનો હું કરતા નથી, અને કરતા નથી તો ભોગતા નથી, તો દુઃખ સુખ કેનું થશે? જો પર્યાય મારાથી સર્વથા ભિન્ન હોય તો એનો શું થયું? હું એનો કરતા નથી, અને કરતા નથી તો ભોગતા નથી, અને સુખ દુઃખ નહીં હોય તો ઘણા એમ કે અમને સુખે નથી ને દુઃખે નથી. એ સારી વાત હોય ને? અમે કેમાં છીએ? સંભાવમાં છીએ. અમે સંભાવમાં છે એટલે અમને શું નથી, બરોબર કે નહીં, દુઃખી નથી અને સુખી નથી. નિરીકલ દશામાં ન દુઃખ હોય ન સુખ હોય, બરોબર છે, સુખ શેનું હોય, નિરીકલ છો તમે તો. સંભાવમાં ચલો, સંભાવમાં શું હોય, સુખ કે દુઃખ હોય, સંભાવ સરખું. આ ઇઝ ક્રિએશન ઓફ એ માઇન્ડ છે ને, સુખ દુઃખ તો શું છે, ના કલ્પના છે ને, ક્રિએશન ઓફ એ માઇન્ડ છે ને. બાકી જગતમાં કઈ સુખ દુઃખ જેવું ભ્રાંતિ છે ને, સુખ દુઃખ જીવનમાં ક્યારે પણ એક વિચાર ન કરો. જો સુખ દુઃખનું તને વેદન નથી તો તું જડ છો. એક ચેતનમય પદાર્થ હોય એને જો વેદન ન હોય કેમ સંભવ છે. જો એવું માની લીધું, નિર્કલ દશા એટલે કે વિકલ્પથી જુદા છે, આનંદના વેદનથી જુદા નથી, તે વખતે તો આનંદનું વેદન આવે. મુનિ દશા હોય તો પ્રચુર આનંદનું વેદન આવે. કોઈ પણ જીવ માત્ર એકેન્દ્રીને સુખ દુઃખ ન હોય ને, એકેન્દ્રી દુઃખ હોય, કાંઈ અવાજ નથી કરતા, બિચારા શાંત પડ્યા છે. પાંદડામાં ક્યાં દુઃખ છે, પાંદડામાં દુઃખ છે નહીં ને, કાંઈ અવાજ નથી કરતા ને. આપણને દુઃખ હોય તો આપણે તો અવાજ કરીએ છીએ, અને એ અવાજ નથી કરતા એટલે કેવી છે, એમને દુઃખ નથી, બરોબર. તો અવાજ કરે, પાંદડામાંથી અવાજ સાંભળો છો ક્યારે, સાંભળો છે પાંદડામાંથી નહીં ને, એટલે દુઃખી નથી ને. ફરીથી નિયમ છે ને, કોઈને દુઃખ હોય તો અવાજ આવ્યા વગર રહે નહીં, ગમે એવો અવાજ કાઢવો જોઈએ કે જુદી વાત, દુઃખ હોય તો નહીં. અમે તો કાંઈ કોઈ એમ મારે તો કેવું અવાજ નીકળી જાય છે કે નહીં, નીકળે છે ને. તો અવાજ શું દેખાડે છે, દુઃખ હોય તો અવાજ, અરે દુઃખની એટલી તીવ્રતામાં છે કે અવાજ કરવા જેટલી પણ શક્તિ નથી રહી. ક્યારે પણ કોમામાં હોય, અનકોન્શિયસ હોય, અવાજ કરે છે તો દુઃખ નથી ને. કેટલું દુઃખ છે, આપણા કરતા વિશેષ છે, આપણા કરતા એટલું વિશેષ દુઃખની માત્રા વધી ગઈ છે, ઇન્ટેન્સિટી, કે એ દુઃખને એને ખ્યાલ નથી, જ્ઞાન એટલું અવરાઈ જાય છે, એનો પ્રતિકાર કરી શકે એટલી પણ શક્તિ નથી. ક્યારેય પણ એમ ન વિચાર, દુઃખની વ્યક્તતા હોય તો જ દુઃખ હોય એવું ક્યારેય ન વિચારવું. દુઃખની વ્યક્તતા હોય તો જ દુઃખી છે એવું માનવું નહીં. દુઃખને વ્યક્ત કરવા જેટલું વીર્ય નથી રહ્યું છે. તો અહીંયા ફરીથી અહીંયા સરસ દ્રષ્ટાંત આપે છે પૂજ્ય ગુરુદેવજી, એ ઉપર આપણે આવીએ. સોનું અને સોનાનો દાગીનો તે બે જુદા હોય, પેલો પ્રશ્ન પૂછે નહીં. સોનું અને સોનાનું દાગીનો, દાગીનો તો ખબર પડે ને, એની કોઈને કોઈ જ્વેલરી જે છે બને છે, એ ક્યારે પણ જુદા ન હોય. સોનું અહીંયા હોય ને એનો દાગીનો ક્યાંક બીજો હોય, આ વાત તો આપણે બરોબર માનીએ છીએ, સ્વીકારીએ છીએ, પણ ખબર નહીં એ રીતે વિચારતા નથી. સોનાનું એક કોઈ વસ્તુ હોય, વીટી હોય, વીટીમાંથી ચેઇન બનાવી હોય તો શું કરીએ છીએ આપણે, સેના પૈસા આપણે આપીએ છીએ, મહેનતના, મજૂરીના, ઘડામણના કે સોનાના? કેમ, સોનું તો નહોતું ને, પેલા સોનું હતું એ વહી ગયું, હવે નવું માટે નાખવું પડ્યું તો શું છે. સોનું તો તેનું તેરે છે, પલટે છે, શું પર્યાય પલટે છે, અને એ પર્યાય ક્યાંથી આવી, ઓલું જે હતું એને સેના ઉપર ઘડે, એના ઉપર એરણ, એરણ ઉપર ઘડે છે, જેના ઉપર ઘડતો હશે એમાંથી આવ્યું, તો લોખંડ ન મૂકી દે આવી જાય આપણને, સેનાથી પર્યાય આવે, કોઈના માંથી પણ પર્યાય સેનાથી આવે, એ દ્રવ્યની અંદર એ પર્યાય, જેમ આપણે બોલીએ છીએ ને, દ્રવ્ય કોને કહેવાય, ગુણોના, એની સાથે સમજી લેવું, જેમ ગુણોનો સમૂહ છે તો ગુણ સાથે પર્યાય પણ એ ઇમ્પ્લાઇડ છે, એની સાથે સમજી જ લેવાની, કે કોઈ પદાર્થ છે તો પદાર્થનો કોઈને કોઈ સ્વભાવ એટલે ગુણ છે, અને ગુણ છે તો એનું કોઈને કોઈ પરિણમન હોય છે. તો અહીંયા સોનું દ્રષ્ટાંત આપીને કહે છે કે સોનું હોય અને સોનાનો દાગીનો એનો ઘાટ હોય એ બે શું જુદા હોય, ન જ હોય. સોનામાંથી વીટીની અવસ્થા થઈ, એવું સમજો, પેલા ચેઇન રૂપ હતી તો એ શેમાંથી હતી, સોનામાંથી, હવે એમાંથી વીટીની અવસ્થા થઈ તો એ શેમાંથી થઈ છે, એ સોનામાંથી, સોનામાંથી થઈ કે ઓલી વીટી ગઈ એમાંથી થઈ, જે સ્વયં પોતે નાશવાનો એમાંથી બીજું કેમ આવે? સ્વયં પોતે શું થાય છે? અંધકારમાંથી પ્રકાશ આવે કે પ્રકાશ બીજામાંથી આવે? અહીંયા ડાર્કનેસ હોય અને ડાર્કનેસ ગયો એમાંથી પ્રકાશ લાઇટ થાય તો શેમાંથી આવે? અંધકારમાંથી કે જ્યાં કોઈ બલ્બ છે એમાંથી? તો જે પોતે સોનું જે છે એની જે અવસ્થા એક જાય એમાંથી ના આવે, જે સોનું પદાર્થ છે એમાંથી નવી પર્યાય એમાં આવતી હોય તો એ સોનામાંથી વીટીની અવસ્થા થાય. પણ વીટીરૂપ અવસ્થા ક્યાંય રહી ગઈ અને સોનું બીજે ક્યાંક રહી ગયું તેમ બને. ફરીથી સોનામાંથી કઈ થઈ? વીટીની નવી અવસ્થા થઈ. તો વીટી અવસ્થા ક્યાંક રહે અને અહીંયા સોનું બીજે ક્યાંક રહ્યું એમ બની શકે. અને આ રીતે શું છે, દ્રવ્ય પર્યાયનું શું છે, એક ક્ષેત્રમાં રહેવું સાથે. ક્યારે પણ કોઈ પણ પદાર્થમાં પર્યાય ક્યાં સુધી થાય? આપણે જેને ગુરુદેવસિંહ આવો એક જણે પ્રશ્ન પૂછ્યો, આ તો પર્યાય ક્યાં સુધી પીછો છોડ એમ? પર્યાય કેવું છે, ક્યાં સુધી રહે? પર્યાય ક્યાં સુધી રહે? ક્યાં સુધી રહે? આમ નહીં, ક્યાં સુધી રહે? અચ્છા, જ્યાં સુધી દ્રવ્ય રહેશે ત્યાં સુધી. એટલે દ્રવ્ય ક્યારેક નાશ પણ પામી દે. હા, ક્યાં સુધી? એટલે કાળની મર્યાદા આવી ગઈ. જ્યાં સુધી રહેશે એ શું દેખાડે? જ્યાં સુધી આ આત્મા, જ્યાં સુધી એટલે શબ્દ કાળની મર્યાદા, જ્યાં સુધી નહીં, અનાદિ અનંત અસ્તિત્વ છે. એમાં પહેલું પણ નથી, ક્યારથી બે શબ્દ નહીં, ક્યારથી પણ નહીં અને ક્યાં સુધી પણ નહીં. ક્યારથી શરૂ થયું તો એમ પણ નથી અને ક્યાં સુધી એમ પણ. તો ફરીથી ગુરુદેવસિંહ કયો પ્રશ્ન પર, સિદ્ધ સમય પર્યાય હોય આ પીછો પર્યાય, એનો અર્થ શું થયો? પર્યાય શું છે? એક બોજો છે કે વસ્તુનું સ્વરૂપ છે? જેમ ત્રિકાળી દ્રવ્ય પણ પદાર્થનું સ્વરૂપ છે, એમ એક સમયની અનિત્ય પર્યાય ભલે નાશવાન છે, ત્રિકાળી દ્રવ્ય સદાય ટકતો છે. આ કેવું છે? એક સમય છતાં બે કેવું છે? બે સતપણે છે, હોવાપણે છે. એ ખાલી કાળની ફરતે, બાકી તો જેમ પદાર્થનો એક દ્રવ્યરૂપ સ્વભાવ છે એમ પર્યાયરૂપ પણ સ્વભાવ. પર્યાય બોજો નથી, પર્યાય દ્રષ્ટિ છે એ બોજો છે. પર્યાયમાં વિભાવ ઉભો કર્યો છે એ આકૃતામય. પર્યાય સ્વયં જો આકૃતામય હોત તો સુખ શેનું થાય? સિદ્ધ દશા પણ એક શું છે, પર્યાય છે કે નહીં? તો પર્યાય બોજો છે, પર્યાયની આકૃતિ. પર્યાયમાં તું શું ઉભું કરે છે એના ઉપર મુખ્ય આધાર છે. એટલે પર્યાય પણ શું છે, દ્વેષ કરવા લાયક છે કે શું કરવા લાયક છે? દ્વેષ કરવા લાયક પદાર્થનો કોઈ ધર્મ જ નથી. તારે પ્રયોજનને વશ મુખ્ય ગુણ કરે જુદી વાત છે, બાકી દ્રવ્ય અને પર્યાય. એટલા માટે એક વાત બીજી ગાથામાં કેવું આવે છે, સદાય પરિણામ સ્વરૂપ સ્વભાવમાં રહેલ હોવાથી. પદાર્થ કેવો છે એમાં છે ને શબ્દ કયો છે, સમય. સમયમાં શું શબ્દ લે, એકત્વ પૂર્વક જાણવું અને પરણવું, એ બે શું છે, આત્માનો સ્વભાવ. ત્રીજી ગાથામાં બીજો અર્થ જુદી વાત છે, પણ પરણવું પણ એક શું છે, આત્માનો સ્વભાવ છે. એ તો પલટતા ભાવથી મારા સ્થિરતાની પ્રયોજનની સિદ્ધિ નથી, એટલા માટે આશ્રયભૂતમાં નિશ્ચિત છે. બાકી પરણવું પણ એ પણ એક પદાર્થનો એ સ્વભાવ. ઉત્પાદ હોય ધ્રુવ યુક્તમ સત, હોવા પણ જે કોઈ પદાર્થ હશે એમાં બે ભાવ તો હશે. તો અહીંયા સોનામાંથી વાત કરી કે અવસ્થા એ ક્યાંક રહી ગઈ ને સોનું ક્યાંક બીજે હોય એમ ન જ બને. કોઈ કહે વીટી તો સોનીએ કરી, પણ તો સોનીએ વીટી કરી નથી. કોઈ આ બહુ સિમ્પલ દ્રષ્ટાંત છે, અહીંયા તો આ છે. બાકી ફેમસ સમયસાનું દ્રષ્ટાંત કયું, ઘડો માટી ને કુંભાર ત્રણનું છે ને. ઘડો કોણે કર્યો? પોટમેકરે કર્યો ને, પોટમેકર જ કરે ને, કુંભાર ન કરે તો કોણ કરે, આપણે થોડી કરીએ. ઘડો કોણ કરે છે, કોણ કરે છે ઘડો, તો ખબર પડે કે નહીં, તો કોણ કરે છે, માટી કરે છે. અત્યારે હું અહીંયા કરી દે, માટી રાખ અને જોઉં છું ઘડો કરે છે કે નથી કરે. કુંભાર કરે છે કે નહીં, કુંભાર કરે છે ને, ફરીથી હા કે ના કઈ ખબર નથી પડતી. શું છે ચોથા આરામાં અથવા તો કુંદકુન આચાર્ય દેવના વખતમાં માટી કરતી હશે, અત્યારના તો કોણ કરે છે નહીં, કાળ બદલી ગયો એટલે આ બધો નિયમ પણ બદલી ગયો. જીવનમાં આ એક જોવાની દ્રષ્ટિને ત્યાં જે છે આપણને જોવાની દ્રષ્ટિ બદલાવાની છે. ત્યાં કઈ જ નથી, ઘડો પણ હો માટી પણ હો અને નિયમિત રૂપે સંયોગમાં કુંભાર પડે, કોઈ ચિંતા ના કરે. શું બદલાવવું છે, કુંભારને હટાવવો છે કે માટીને હટાવવો છે? કોઈને જ્યાં જ્યાં છે રહેવા દેજે, તારી દ્રષ્ટિ બદલાવજે. સંયોગથી જોવાની દ્રષ્ટિ વાળાને એમ જ લાગશે કે કુંભારથી થયો, અને જો કુંભારથી ઘડો થાય તો કુંભાર ઈચ્છે એવો દર વખતે કેમ ઘડો નથી થતો? કરતા કોને કહેવાય, માલિક સ્વામી કોને કહેવાય? જેની ઈચ્છા પણ પ્રણમન થાય. કોઈ પણ દુકાનનો ઓફિસનો ઓનરશીપ જે હોય, પોતે ઓનર હોય તો ત્યાં નક્કી કોણ કરે? એનો સેલ્સમેન કરતો કે ઓલો જે ઓનર છે માલિક છે એ કરતો હોય? નહીં તો જીવનમાં ત્યાં શું કહીએ છીએ, માલિક કોને કહેવાય, કરતા કોને કહેવાય? જેની ઈચ્છા પ્રમાણે. તો કુંભાર જો ઘડાનો કરતા હોય તો એવી ઈચ્છા જેવી કરે એવું કેમ નથી થતો? બીજું, ક્યારે પણ ઘડો કરવો છે કુંભાર પાસે ગયા તો કુંભાર પેલું શું કહેશે, એ માટી લાવી પડે. કેમ ભાઈ, તું તો કરતા છો, તારે હું કામ માટીની જરૂર છે? ક્યારે પણ બીજું, કોઈ પણ ઘડાને તમે લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે જાઓ તો માટીના કેટલા પર્સન્ટેજ ને કુંભારના કેટલા પર્સન્ટેજ? માટીના મેજોરિટી એની હોય ને, ઓલું હોય છે ને, એટલું 51 ને 49 ગુર્દે માટે આવ્યું તો એવું સજેશન આવ્યું હતું કે ભાઈ તમે બહુ ઉપાદાનનું આટલું બધું ખેંચો છો તો 51% એ ના રાખો ને 49 તો ગુર્દે ક્યાં સેટલ કરી નાખ્યું? 70-30 ઓર 80-20 માં ક્યાં છે ને? ગુર્દે શી કે નિમિત્ત ને હું કામ ઓછા આપે, નિમિત્તના નિમિત્તપણાના 100% છે ને ઉપાદાનના. પણ આ જોવાની દ્રષ્ટિ ક્યારેય કેળવી નથી આપણે. એક આશ્ચર્ય નથી થતું, ઘડામાં કુંભારનો 1% પણ નહીં અને છતાં એનો આખો કરતા કરીને માલિક બનાવી દીધો. શું છે એ ઘડાની અંદર કેટલો ટકા નીકળ્યા, કુંભારના કેટલા ટકા નીકળ્યા? 1% નહીં. અને જો 1% નથી તો એનો કરતા ને માલિક સેમ માનો? કરતા હોય તો માલિક હોય કે નહીં, એને કેમ માનીએ છીએ આપણે? પણ એ જ્યાં સુધી એ નિમિત્તાધીન દ્રષ્ટિ, શું કહેવાય છે એનું નામ, નિમિત્તથી જોવાની. ઘણા એમ કહે, પણ એવું બને છે કુંભાર આવે ત્યારે ઘડો થાય છે, બરોબર ને? ઘણા તો સ્ટેટ આર્ગ્યુમેન્ટ તો કરે કે નહીં. એ જ વાતને બીજી રીતે જોઈ શકાય છે, જ્યારે માટી ઘડો રૂપે પડમે છે ત્યારે કુંભાર હાજર છે, શું વાંધો આવ્યો? કાર્ય કોનું જોઈએ છે, માટીનું કે કુંભારનું, કોનું જોઈએ છે? આપણે વાત કરવી છે માટીની, અને યાદ કોને કરીએ છીએ? કુંભાર. આશ્ચર્ય નથી લાગતું? જેમ બોલું હોય ને, કોઈને વરરાજાનું હોય તો એને યાદ કરે કે બીજાને યાદ કરે? જીવનમાં આ એક જ્યાં સુધી દ્રષ્ટિ નહીં બદલાવીએ ત્યાં સુધી શું થવાનું છે, નિમિત્તાધીન બહિર્મુખતા ક્યારેય હટવાની નથી, અને એ બદલા વગર ક્યારે પણ આત્મા હાથ આવવાનો નથી. અનાદિકાળીય નિમિત્તાધીન દ્રષ્ટિમાં જ અટકી રહ્યા છે. ગુરુદેવસી તો અહીંયા નીની એની વાત કરે છે, તો એ કોઈ કઈ વીટી તો સોનીએ કરી છે, સોનીએ કરી છે વીટી, તો સોનીએ કરી હોય તો સોના વગર કરી દેખાડે તો કરતા માની, અને એણે કરી હોય તો જેવી જેવી ઈચ્છે એવું કેમ નથી થતું? કુંભાર ઘણી વાર ચાક ઉપર માટી કરે છે, ઈચ્છા તો ઘડા બનાવે અને છતાં પિંડલો તૂટી જાય છે, તો કેમ એના ઈચ્છું વિરુદ્ધ થયું? તો અહીંયા એ સોનઈએ વીટી કરી નથી. આ રીતે દ્રષ્ટિ જ નથી કેળવી ને, એટલે આશ્ચર્ય લાગે છે આમ કે આવું કેમ હોય. આખી જગત ઘણા કે આપણે કોના માનવું, માઇનોરિટીની કે મેજોરિટીની વાત માનવી? મેજોરિટીને અને મેજોરિટી, આખી દુનિયા એમ જ કહેવાની છે, ઘડો તો કુંભારે કર્યો, વીટી તો સોનીએ કરી. વી આર, વી શુડ બી ઓલવેઝ વિથ ધ મેજોરિટીને. જગતમાં જો એવું જ કરવું છે ને તો નિશ્ચિત રૂપે સંસારી જ રહેશું, કારણ કે જગતમાં હંમેશા સિદ્ધ કેવા રહેવાના છે, માઇનોરિટીમાં રહેવાના. સંસારી એનાથી કેટલા ગણા, 10 ગણા 15 ગણા આનંદ ગણા રહેવાના. તારે મેજોરિટી માઇનોરિટી નહીં, મારે સત્ય સાથે રહેવું છે. ગમે તે પરિસ્થિતિ હો, મારે કોની સાથે રહેવું છે? સત્ય વસ્તુ સ્વરૂપ શું છે એની સાથે. જગત સ્વીકારે કે ન સ્વીકારે, જગત સ્વીકારે એટલે સત્ય છે, કે જેને વસ્તુ સ્વરૂપ જાણ્યું છે એ કે સત્ય છે. નિમિત્તાધીન સંયોગાધીન જેને જોવાની ટેવ છે એ પાણીનો ગ્લાસ ઘરે ઘરે હોય ને, ઘરે ઘરે હોય છે ને પાણીનો ગ્લાસ, તો કેટલાના ઘરે હોય, કેટલાના ઘરે, મારે એટલો પ્રશ્ન છે, બધાને ઘરે હોય ને પાણીનો ગ્લાસ તો બરોબર છે ને, નહી ગ્લાસ મેડ ઓફ વોટર બધાના ઘરે ઘરે હોય ને, ગેસ્ટ કોઈ આવે તો પાણીનો ગ્લાસ ન આપો, આપો તો હોય ને પાણીનો ગ્લાસ તો આપીએ ને આપણે, કેટલા છે પાણીના ગ્લાસ ઘરે, કેટલા છે, પાંચ સાત તો હશે નહી, કેટલા છે પાણીના ગ્લાસ, કેટલા ગણા નથી, કાલે ગણીને લાવશું. જીવનમાં ક્યારે પણ પાણીનો ગ્લાસ ન હોય, શેનો હોય, સ્ટીલનો કે કાચનો, પણ જોવાની દ્રષ્ટિ એ પડી છે, એવી જ દ્રષ્ટિ અહીંયા બદલાય, ખબર નહીં, સંયોગને સ્વભાવ માની લીધો છે અને સ્વભાવને શું છે ચૂકી ગયા છે, સંયોગ જ છે કે નહીં, ગ્લાસની અંદર શું હશે પાણી, સંયોગમાં આપણે એને સ્વભાવ તરીકે જોવા મળ્યા. અહીંયા કહે છે નિમિત્ત છે એને આપણે ઉપાદાન પણ, એનું જ નામ છે, સંયોગને સ્વભાવ રૂપે જોવા મળ્યા. તો અહીંયા બધું આખું ગુરુદેશ એ કહે વીટી તો સોનીએ નથી, પણ વીટી કરવાની ઈચ્છા સોનીએ કરી, જ્યાં ફરક શું છે, કુંભારે શું કર્યું છે, ઘડો કર્યો છે કે ઘડો કરવો છે એવી ઈચ્છા કરી, જો કુંભારે ઘડો કર્યો છે તો ઈચ્છા કોને કરી, ઈચ્છા કોને કરી, માટીએ કરી, ત્રણ વસ્તુ છે ને ઘડો બને છે ત્યારે ત્રણ વસ્તુ હોય છે ને, પહેલું તો કોણ છે ઘડો, આ બાજુ કોણ છે માટી, અને આ બાજુ કોણ છે કુંભાર. હવે કુંભારે જો ઘડો કર્યો તો ઘડો કરવાની ઈચ્છા કોણે કરી, માટીએ કરી, માટીમાં શું ઈચ્છા હોય, તો શું છે ઉલટું છે, કોણ છે ઘડો કોણ કરે છે, માટી, તો કુંભાર શું કરે છે, ઘડો કરવો છે એવી ઈચ્છા, ઈચ્છા કરવાની છૂટ છે, કારણ કે એ જીવ છે, જીવમાં ઈચ્છા પણ કરે, રાગ પણ કરે અને રાગથી રહીત વિતરાગતા પણ કરે, ઘડો કરવો એવી ઈચ્છા એ કોનું કામ છે, કુંભારનું, અને ઘડો થવો એ કાર્ય કોનું છે, માટીનું. આ રીતે બે દ્રવ્યની ભિન્નતાના પરિણામ જ્યાં સુધી નહીં જોઈએ ત્યાં સુધી ક્યારે પણ, હજી તો એક પોતાના ચતુષ્ટયમય ચાર અસ્તિત્વમય દ્રવ્ય સુધી નહીં પહોંચીએ, અને ન્યા પહોંચ્યા પછી પણ હવે શું કરવાનું છે, દ્રવ્ય પર્યાયમાં મુખ્ય ગૌણતા કરે, હજી ત્યાં જ નથી પહોંચતા, કોઈના ઘરના ક્યાં સુધી નથી પહોંચતા, કમ્પાઉન્ડ સુધી પણ નથી પહોંચતા, તો ઘરમાં કેદી પ્રવેશ કરીશ, એમ અહીંયા બે દ્રવ્યની ભિન્નતા એ તો શું છે, જૈન ધર્મનો શું છે મૂળભૂત પાયો છે. તો કોઈ કે તમે બધું છે ને ખાલી અધ્યાત્મ જ વાંચો છો, ક્યારેક કર્ણાનુયોગ વાંચો તો ખબર પડશે તમને, પ્રથમાનુયોગ વાંચો તો ખબર પડશે, પ્રથમાનુયોગમાં શું આવે, શું આવે, કેટલું બધું કામ, રાજપાઠ કર્યા, સૌધર્મ ઇન્દ્ર આદિ કેટલા મહોત્સવ ઉજવે છે, બધું કરે છે કે નથી કરતા, બધું કરે છે ને, ગણધર દેહ હોય તો ભગવાનની વાણી છૂટે, શાસ્ત્રની રચના આચાર્યો બધી કરી, બધું છે કે નહીં. અરે ભાઈ તું શું વાંચે છે, પ્રથમાનુયોગ વાંચે છે, અને પ્રથમાનુયોગ એટલે શું, નો કર્મ સહિત જીવની વાત, પ્રથમાનુયોગ એટલે શું, કોના સહિતની વાત હોય, નો કર્મ સહિતની વાત છે, કર્ણાનુયોગ એટલે કોની વાત છે, દ્રવ્ય કર્મ સહિત જીવની વાત છે. અહીંયા અધ્યાત્મમાં ક્યાં વાત, ચરણાનુયોગ એટલે કોની છે, સાધક દશાના અસ્તિત્વના રાગ સહિતની વાત છે, એક અધ્યાત્મ એક છે, કેવું છે, નો કર્મથી ભિન્ન, દ્રવ્ય કર્મથી ભિન્ન, અને ભાવ કર્મથી, અને એ તો પેલા કળશની અંદર શબ્દ આવ્યો છે ને, નવા સમયસારમાં શું વ્યાખ્યા કરી, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી, દરેકની શૈલી છે, એમાં કયું કઈ ખોટું નથી, કારણ કે એ જે પ્રથમાન યોગમાં 63 સલાકા પુરુષો હોય છે એને આવો જ યોગ હોય છે ભાઈમાં નો કર્મનો, અને કર્ણાન યોગમાં જયારે આવે ત્યારે જીવ કઈ કઈ ભૂમિકામાં હોય છે એ પ્રમાણે દ્રવ્ય કર્મનો સંયોગ હોય છે, એમાં કાંઈ જ નથી. પણ વાત કોની કરી છે, એ સંયોગ છે, અને સંયોગ જ શું દેખાડે છે, ક્ષેત્રની નિકટતા છે પણ ભાવોની ભિન્નતા છે, સંયોગ કોને બતાવે છે, સંયોગ સ્વભાવમાં છે કે ત્યાં કેવું છે, ક્ષેત્રની શું છે નિકટતા, પણ ક્ષેત્રની નિકટતામાં ભેદ જ્ઞાનના અભાવે એકતા કરી બેસીએ છીએ, માની બેસીએ છીએ. તો અહીંયા ગુરુદેવજીએ અહીંયા સોનાની વાત કરી કે ફરીથી વીંટીની રચના કોણે કરી? સોનાએ કરી. પણ તો સોનીએ શું કર્યું છે? વીંટી કરવી છે એવી મેં ઈચ્છા. પણ કોઈ કે પહેલા કરવી છે, સોનાએ પહેલા કરવી જોઈએ કે નહીં? પછી ભલે સોની આવે. અચ્છા, માટીએ ઘડાની ક્યારે રચના કરવી જોઈએ? પહેલા કરવી હતી, કુંભાર આવ્યા પહેલા કરી દીધું. તો અમે માનીએ કુંભાર કરતા નથી. સારી વાત છે. તારી ઈચ્છા માટી ઉપર ચાલે છે, તારો અધિકાર ચાલે છે માટી ઉપર. માટી પણ એક શું છે? એક જગતનું સ્વતંત્ર સ્વાધીન પૂતગલ દ્રવ્ય છે. તું ઈચ્છે ત્યારે એમાં ઘડો થાય ને તું ઈચ્છે ત્યારે ન થાય, તારો કાંઈ અધિકાર એમાં ચાલતો નથી. એનો જ પોતાનો સ્વતંત્ર ઘડા રૂપે પણમાંનો જ્યારે સ્વકાળ પાકે છે અને એ જ પાંચ સમવાયમાં સ્વકાળ સાથે નિમિત્ત પણ છે. પાંચ સમવાયમાં છે કે નહીં? સમવાય એટલે શું છે? સંગઠન છે, એકતા છે. પાંચ પાંચેય પ્રકાર એમાં સ્વભાવ, પુરુષાર્થ, કાળ, ભવિતવ્ય અને નિમિત્ત. પણ આ જ્યાં સુધી તત્વ અભ્યાસ નહીં હોય ત્યાં સુધી આ કોઈ ઉકેલ આવવાનો નથી. બહિર્દ્રષ્ટિમાં, સંયોગ દ્રષ્ટિમાં ક્યારે પણ બે દ્રવ્યની ભિન્નતા પણ જો ખ્યાલમાં નહીં આવે તો દ્રવ્ય પર્યાયની ભેદ અભેદની વાતો ઘણી દૂરની વાત. કમસે કમ જે આપણે તત્વ અભ્યાસ પૂજ્ય ગુરુદેવસિંહના પ્રતાપે કરીએ છીએ એમાં મૂળ પાયારૂપે કોણ? બે દ્રવ્યની ભિન્નતા. પણ કોઈ કે તમારા જૈનમાં તો બીજા માન્યમાં ઈશ્વર કરતાની વાત, અને તમારા કયો હોય? કર્મ કરતાની વાત. કર્મે રાજા કર્મે, બરોબર છે ને? આપણે અહીંયા મનુષ્ય શા માટે છે? મનુષ્ય શા માટે છે? મનુષ્ય નામ કર્મ ન ઉદય શરીર છે એટલે આયુષ તો કાળ માટે, બાકી મનુષ્ય એ તો નામ કર્મ છે ને, બરોબર છે કે નહીં? નામ કર્મમાં મનુષ્ય કર્મ પ્રકૃતિના ઉદયથી આપણે કેવા છીએ, બરોબર છે ને? તને એકલું કર્મ જ દેખાણું? જીવની પર્યાયની તે સમયની યોગ્યતા ન દેખાણી? શું માત્ર કર્મનું જ કરાવે છે? કર્મનો તું ગુલામ છો જીવનમાં? એ ન ક્યારે કર્મનો સંયોગ છે પણ કર્મનો હું ગુલામ નથી, કારણ કે હું એક સ્વાધીન તત્વ, મારી યોગ્યતા. તો આ પ્રકારે તત્વ અભ્યાસ કરશું તો બે દ્રવ્યની ભિન્નતારૂપ ભેદજ્ઞાન થયા વગર રહેશે. અને ભેદજ્ઞાન થવું જ એ જ સૌથી પહેલો મોક્ષ માર્ગનું પગથિયું છે. મોક્ષ માર્ગનું પહેલું પગલું છે. અને ભેદજ્ઞાન જો કરશું તો અંતે પૂર્ણતાની પ્રાપ્તિ થયા વગર રહેશે.
જય જીનેન્દ્ર. આવતીકાલનો કાર્યક્રમમાં થોડો ફેર છે. સવારના 6:30 થી 7:20 જીનેન્દ્ર ભગવાનના અભિષેક અને પૂજા અને જીનવાણીના વધામણા, 7:20 થી 7:40 ધ્વજારોહણ, 7:40 થી 8:10 પ્રભાત ફેરી રહેશે. પછી 8:25 થી 9:25 પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, 9:30 થી 10:15 સુધી આદરણીય શ્રી હેમંતભાઈનો સ્વાધ્યાય, 10:10 થી 10:20 પ્રાસંગિક જાહેરાતો થશે, 10:20 થી 11:30 બાળકો દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે છે એ થશે, અને 11:30 થી પછી ભક્તિ અને પછી આગળ સ્વામી વાત્સલ્ય ભોજનનો કાર્યક્રમ રહેશે.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી સિંહ આત્મ સ્વરૂપ અજાનંદી શુદ્ધ સ્વરૂપ ઋષભાદિથી લઈને માયુસાઈ પર્યંત ચોવીસ જીનેન્દ્ર ભગવાનનો, સિમંદરાદિથી લઈને અજિત પીરી પર્યંત વીસ વિહરમાન જીનેન્દ્ર ભગવાનનો, શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો, શ્રી કુંદકુંદાચાર્ય દેવ, અમૃતા ચંદ્રાચાર્ય દેવ, પદ્મધારી દેવાદી સર્વાચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવંતોનો, શ્રી સમયસા પ્રવચન સા પંચાસ્તિક અષ્ટપ્રભુ નિયમ સરાદી પંચપરમાંગમ જીનવાણી માતનો, હમ ભક્તોના તારણા રૂપકારી શ્રી કહન ગુરુદેવનો, પ્રસમૂર્તિ ધન્યવતા પૂજ્ય ભગવતી માતનો, અપૂર્વ અવસર અને આત્મસિદ્ધિના દાતા એવા કૃપાળુ દેવનો, પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જયો. હે જીનવાણી ભારતી તુહે જપો જીન રે, જો તેરા શરણા ગ્રહે સો પાવે શુક્ર ચેન, જા વાણી સે જ્ઞાન સે સુજે લો કાલો, સો વાણી મસ્તક નમુ સદા દેત હું ઢો. બોલો જીનવાણી માતનો જયો.